सबक ही रह ज्ञान ही कर।
काग ऋषि कहे छे के हे पक्षीराज, आ सृष्टि में एकज परमात्मा तत्व सर्वत्र समरस थईने एक रस थईने व्यापेलु छे। जो सबके रह ज्ञान एक रस, सर्वत्र एकज भावना, सर्वत्र समदर्शन। उमा जे राम चरण रत, निज प्रभु मैं देखई जगत। एक रस, अन्य कशु देखाय नहीं। जेम समुद्र में जाइए अनेक वाण में बैठाई, चारे बाजू पानी सिवाय बीजू कशुज न देखाय। दूर दूर सुधी अने क्षितिजो सुधी ज्यां सुधी नजर पहुंचे त्यां सुधी आपणे जोईए मात्र एक पानी, जल जल एक रस। एम माणसना नी समझमां एना ज्ञानमां मात्र अखंड तैल धारावत, मात्र एक ज परमात्मा तत्व ने ए छे। अने ए पण कह्युं जे शीतळ शांत सीता वर, जे शांतमां अत्यंत श्रेष्ठ छे सीतवर श्रेष्ठ। એટલે એવા એક રસ પરમાત્માને ઈશ્વરજી જો સર્વત્ર સમાન હોય તો જીવ અને ઈશ્વરમાં ભેદ ક્યાં રહ્યો? જીવ પણ ઈશ્વરનો જ અંશ છે અને ઈશ્વરમાંથી જ આ ચેતના જુદી પડેલી છે। એટલે જે પરમ શક્તિ છે એ સર્વત્ર સમરીતે વ્યાપક છે, એમાં કોઈ પણ જાતનો ભેદભાવ ક્યાંય સહેજ પણ નથી। પણ તે છતાંય ઈશ્વરનો અંશ હોવા છતાં આ જીવ માયાને આધીન થઈ વ્યવહારની ભૂલભુલાવણીમાં અટવાઈને ક્યારેક પોતાની જાતની સંપન્નતામાં અહંકારથી પીડાતો હોય છે। હું ફરાણો છું, હું આવડો મોટો છું, હું ધનવાન છું, બુદ્ધિશાળી છું, હું સત્તાધીશ છું, હું શક્તિવાળો છું, આવા પ્રકારના અહંકારમાં પીડાઈ એ જીવ પરમાત્માનો અંશ અંશ ન રહેતા એ માયાનો દાસ બની જાય છે। અને વારંવાર ખોટામાં ખોટું અભિમાન, અનાત્મની ત્યક્ત નિજાભિમાનકમ આત્મા અવભાસેન પ્રસન્ન માનસમ, બસ આત્મદર્શન પ્રસન્ન માનસથી જ થશે। વિતાયમાનમ મનુજો પરિદયામ, એ રીતે માનવ જાત ઉપર કલ્યાણને દયા કરવા વાળા તમ સંત રામમ સતતમ નતો, એ પરમ તત્વ છે। અને એમાં એક રસ થઈને, અને જે અહંકાર છે એ અહંકાર જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આત્મદર્શન નહીં થાય। અહંકારની ઊંચામાં ઊંચી દિવાલ છે અને દિવાલની પાછળ જ આત્મચેતનાનો પ્રકાશ છે, પણ દિવાલ એવી અહંકારની છે કે આત્મચેતનાનો પ્રકાશ આત્મચેતનાના પ્રકાશને અનુભવવા દેતી નથી, ત્યાં સુધી એને પહોંચવા દેતી। એટલે એ જે જીવ છે ભ્રમવશ થઈને માયાને આધીન થઈને અને એ અહંકારી બને છે, અને એટલે ઈશ્વરનો અંશ મટી નથી જતો પણ એક ભ્રાંતિ ઉત્પન્ન થાય છે, હું આવડો મોટો, એ અહંકારનું સ્વરૂપ ધારણ કરી લે છે। અને એ જીવ માયાને વશ થઈને માયાને આધીન આ જીવ છે, બસ પેલો અહંકારનો પડદો જેમ વચ્ચે છે એમ માયાનો માત્ર એક પડદો જ જીવ અને ઈશ્વર વચ્ચે પડેલો છે, એક પડદો। પણ એ પડદો પાત્રો હોવા છતાંય આ જીવ આત્મા સુધી પરમ તત્વ સુધી પહોંચી શકતો નથી। જેમ એક ભમરો શક્તિશાળી છે અને વનની અંદરના મોટા ને મોટા વૃક્ષોના થડને કોરી કોરીને પાર છેદ પાડી દે, પણ એ મોહવશ થઈ એક કમળના પુષ્પની અંદર બેસી જાય, એની સુગંધ, એનો સ્વાદ લેવા માટે, એના એના દેખાવને, એના આકર્ષણથી, મોહથી અંદર પ્રવેશ કરી ગયો. સંધ્યાકાળ થયો ને કમળ પીડાઈ ગયું, ભમરો અંદર પુરાઈ ગયો. મોહ અધીન થયેલો, મોહાધીન, આવડા મોટા મોટા કઠણ લાકડાને છેદ પાડી શકે એ માયાવશ, મોહવશ થઈ અને કમળને નથી નથી છેદી શકતો. અને એમ થશે કે કઈ વાંધો નહીં, આ કમળમાં જ બેઠો છું ને, રાત્રિ જશે, સવાર થશે, સૂર્ય ઉગશે, કમળ ખીલશે અને હું બહાર નીકળી જઈશ. આજે મોહવશતા, જેને માયાની વિવશતા, એ ભમરો રાત્રે એમાં જ રહ્યો, પણ સવાર થતા પહેલા એક આથીએ આવી એ કમળના આખા એને મૂળમાંથી ખેંચી નાખી અને બહાર કિનારા ઉપર ફેંકી દીધું. કમળ ખીલ્યું. એમ માયાને આધીન થયેલો ભગવાનનો અંશ જીવ હોવા છતાંય એક માયાના પડદાને એ હટાવી શકતો નથી. ભમરો એક ગુલાબની પાંદડીને નથી કોરી કાપી શકતો, કાણું પાડી છેદ પાડીને બહાર નથી દીધો. આ છે અધ્યાસ, આસક્તિ, મોહ અને માયાના બંધન. એટલે કે છે ઈ સભ્ય માયા ગુણ. માયા તો ગુણની ખાણ છે, ગુણ સંપન્ન છે, પણ વિકૃત થયેલો આ જીવ માયાને આધીન થઈને પોતાની જાતને વિકૃત કરી નાખી અને ક્યારેય પણ એ આત્મા સુધી, પરમ ચેતના સુધી પહોંચી શકતો નથી. હે ખગેશ, હે ગરુડજી, ભગવાન સાકાર સ્વરૂપ હોવા છતાંય એની સાથેની જે લીલા, એ બાલ લલા રામજીની સાથે હું પણ એક કાગડાના બચ્ચા બચ્ચું બનીને ભગવાનની સાથે ખેલતો હતો, પણ ભગવાનની અંદર આ તત્વનું દર્શન પણ મને થતું હતું બાલ સ્વરૂપમાં. તમને લંકાના યુદ્ધની અંદર આ ભ્રમ ક્યાંથી પેસી ગયો? મને તો બાલ સ્વરૂપ રામની અંદર પણ આવા ઈશ્વરસ્ય માયા, એ ઈશ્વરને આધીન છે માયા, અને જીવ પણ ઈશ્વરનો અંશ છે, પણ આ ગુણ ખાણી ગુણનું ખાણ હોવા છતાં એ માયાને ભ્રમવશ થઈને, એની અંદર ભ્રમિત થઈને માણસનું પતન કરે. પણ મને પણ માયા વ્યાપી, પણ એ માયા સો માયાના દુઃખદ મોહિલા, મને સહેજે દુઃખકારક, પીડાકારક, વ્યાધિકારક કે મોહ ઉત્પન્ન કરનારી ન રહી. હતી ભગવાનની જ માયા, સૃષ્ટિના દરેક જીવને વ્યાપે છે અને મને પણ એનો સ્પર્શ થયો, પણ મને જે સ્પર્શ થયો માયાનો એ ભગવત કૃપાના સ્વરૂપે થયો, ભગવાનની કૃપા દ્રષ્ટિ સ્વરૂપ થયો. એટલે એ ગુણ ખાણી છે, એ માયા પણ ઈશ્વરની નજીકમાં છે અને માયા પણ ધીરે રહીને જીવનો આસ ઈશ્વરના આસમાં સોંપવા માટે તૈયાર છે, પણ જીવ તરીકે અહંકારી બનીને એ માયાથી પેલી બાજુએ જઈ શકતો નથી, અને ગુણનો ભંડાર હોવા છતાંય એના સદગુણને જોતો નથી. જીવ માત્ર વિકૃતિઓનું જ દર્શન થતું હોય છે, જેમ માણસને જે ટેવ પડી ગયું હોય, દુર્ગુણ જોવાની. અવગુણ મારા કોટી છે, પણ એક ધરશો ના. બસ એ દ્રષ્ટિ જ્યારે આવે ત્યારે જ માયા આપણને ગુણ ખાણી લાગે અને ભગવાન સુધી પહોંચાડનારી એક શક્તિ લાગે.